સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 21-12-2014.
વચનામૃત લોયા 4. ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1877 કાર્તિક વદી 14 દિવસ પહોર એક દિવસ ચડતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી અને મસ્તક ઉપર શ્વેત પાક બાંધી હતી અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, જે અનંતકોટી બ્રહ્માંડ છે તે બ્રહ્માંડ વિશે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવી જ દેખાય છે કે નથી દેખાતી? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિશે સદા વિરાજમાન છે અને મૂળ માયામાંથી ઉપજ્યા જે અનંતકોટી પ્રધાન પુરુષ તે થકી અનંતકોટી બ્રહ્માંડ ઉપજે છે, પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઈચ્છાએ કરીને તે અનંતકોટી બ્રહ્માંડને વિશે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે. પછી વળી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે શ્રી કૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તે જ ભગવાન ક્યારેક મત્સ્ય, કચ્છ, વારાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું? અને વળી બ્રહ્માંડ, બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે, તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઈએ ત્યાં તેવી પોતાની ઈચ્છાએ કરીને દેખાડે છે અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ઘટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે અને પોતે તો સદા દ્વિભુજ છે, તો પણ પોતાની ઈચ્છાએ કરીને ક્યાંય ચારભુજ, ક્યાંય અષ્ટભુજ, ક્યાંય અનંતભુજને દેખાડે છે તથા મત્સ્ય કચ્છાદિક રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ઘટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે અને પોતે તો સદા એક રૂપે જ વિરાજમાન રહે છે અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડને વિશે અંતર્યામી રૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાથ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાથ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગ કળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરુષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વ યોગ કળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટી બ્રહ્માંડમાં પોતાની ઈચ્છાએ કરીને જ્યાં જેમ ઘટે ત્યાં તેમ ભાસે છે તેમાં શું કહેવું? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્ચર્ય છે? કેમ જે કોઈક ગોળીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે તેમાં પણ લોકોને કેવું આશ્ચર્ય થાય છે અને તેની યથાર્થ ખબર પડતી નથી? તો ભગવાનમાં તો સર્વ યોગ કળાઓ રહી છે, તે મહા આશ્ચર્યરૂપ છે, તેને જીવ કેમ જાણી શકે? માટે ભાગવતમાં કહ્યું છે, જે આટલા ભગવાનની માયાને તર્યા છે અને વળી એમ કહ્યું છે, જે કોઈ ભગવાનની માયાના બળને પાર પામ્યા નથી તેણે કરીને એમ જાણવું છે, એ ભગવાનની યોગ કળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું? તો જે ભગવાન તે કેમ એમ કરતા હશે? અને ભગવાનને એમ સમજે જે એ તો સમર્થ છે, તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે. એવી રીતે ભગવાનને નિર્દોષ સમજે તો માયાને તર્યા કહેવાય અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરુષ તેને વિશે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થયા છે. અને વસ્તુ ગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એક જ છે અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઈ સમર્થ થતો નથી એ સિદ્ધાંત છે. પછી મુક્તાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહ્યું, જે ઝીણો ભાઈ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા, જે જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહીં ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે? એ વાત સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે મૂંઝાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, અને રીસવાળાની ભક્તિ તથા પ્રેમ એ સર્વે અંતે ખોટા થઈ જાય છે. માટે મૂંઝાઈને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી ઝીણાભાઈએ કહ્યું, જે ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઈએ, અને જ્યારે ભગવાન ને સંત ના આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જોઈએ અને હૈયામાં શોક પણ થયો જોઈએ. પછી એ વાર્તા સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું, પણ શોક તો ક્યારેય પણ કરવો નહીં, અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી, પણ પોતાનું ગમતું કરવા સારું કોઈ રીતે મૂંઝાવું નહીં. અને ભગવાન કાંઈક જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મૂંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપ્યા હોય તથા પ્રસાદ આપ્યો હોય તથા અનંત પ્રકારની જ્ઞાન વાર્તા કરી હોય ઇત્યાદિ ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મૂંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઈ જાય તેણે કરીને કેવળ દુખ્યો થકો જ જ્યાં મૂકે ત્યાં જાય, પછી એ મૂંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પડે નહીં. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મૂંઝવણ આવવા દેવી નહીં. ઇતિ વચનામૃતમ એવી રીતે લોયાનું ચોથું જે તે થયું.
વચનામૃત લોયા 5 ઇન્દ્રિયો અંતઃકરણ જીત્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે.
સંવત 1877 કાર્તિક વદી અમાસને દિવસ રાત્રિને સમય સ્વામી શ્રી સજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા, અને ધોળો સુરવાળ પહેર્યો હતો ને ધોળી છીંટની ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે સર્વ પરમહંસને પ્રશ્ન પૂછ્યો, જે કેટલા સંકલ્પ કહેવાય ત્યારે નિષ્કપટ કહેવાય ને કેટલા સંકલ્પ ન કહેવાય ત્યારે કપટી કહેવાય? પછી પરમહંસ વતે એનો ઉત્તર ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, છે પંચવર્તમાન સંબંધી પોતામાં કાચબ હોય ને તે પોતાથી વિચારે કરીને ટળતી ન હોય તો તે કાચબ જેમાં ન હોય એવા જે સંત તેને આગળ કહેવું, અને કોઈક સંતનો અવગુણ પોતાને આવ્યો હોય તો તે કહેવો, તથા ભગવાનના નિશ્ચયમાં અનિશ્ચયનો ઘાટ થયો હોય તે પણ કહેવો ત્યારે તે નિષ્કપટ કહેવાય, અને એ માઇલો સંકલ્પ થયો હોય ને તેને જે સંતની આગળ ન કહે તેને કપટી જાણવો. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે એવો કપટી હોય ને તે ડાયો હોય તેને કેવી બુદ્ધિએ કરીને ઓળખીએ? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કહ્યું, જે એ તો એમ ઓળખાય જે એનો સહવાસ હોય અને ખાધે પીતે બેઠતે ઉઠતે ચાલતે હાલતે પોતા ભેળો રહેતો હોય ત્યારે પોતે તેની ખબર રાખે ને પોતાથી નોખો પડે ત્યારે પણ બીજા માણસ પાસે તેની છાની ખબર રખાવે ત્યારે તેનું કપટ ઓળખ્યામાં આવે. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે દંભે કરીને વર્તમાન પાળે ને દંભે કરીને ભગવાનનો નિશ્ચય રાખતો હોય ને તે પોતે બુદ્ધિવાળો હોય ને માની હોય તે પોતાના વર્તમાનને ને પોતાના નિશ્ચયને બીજાના સાચા વર્તમાન ને નિશ્ચય તેની આગળ અધિક કરી દેખાડતો હોય ત્યારે તેને એમ કેમ કળીએ જેના દંભે કરીને વર્તમાનને નિશ્ચય છે? ત્યારે એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસ વતે ન થયો ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એની પ્રતિષ્ઠાનો ભંગ થાય ત્યારે એનો દંભ કળાય નહીં તો ન કળાય. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનનો નિશ્ચય તથા વર્તમાન તે બેમાંથી કેવો ઘાટ હોય તે પાડે, અને કેવો ઘાટ હોય તો પણ ન પાડે, અને તેનો અવધિ હોય તે કેવો જે ક્યાં સુધી એ ઘાટ રહે તે ધર્મમાંથી પાડે ને ભગવાનના નિશ્ચયમાંથી પાડે? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસ વતે થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઘાટને ટાળ્યાનું જતન કરે તો પણ ટળે નહીં એવો જે કાંઈક ધર્મ પાળ્યામાં અયોગ્ય ઘાટ રહેતો હોય અને તે ઘાટ 15 દિવસ તથા મહિના સુધી ન થાય ને વળી કોક દિવસ પ્રકટ થઈ આવે એવો જે ઘાટ તે ધર્મમાંથી પાડે અને એમ જ ભગવાનના નિશ્ચયમાં પણ જાણવું અને જે ઘાટ થયો ને તેને વિચારે કરીને ટાળી નાખે ને પાછો ફરીને તે ઘાટ થાય નહીં એવો જે ઘાટ તે બેમાંથી પાડી શકે નહીં. અને વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સત્સંગમાં દ્રઢ પાયો કેનો થાય ને કેનો ન થાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, જેમ દત્તાત્રેય પંચભૂત ચંદ્રમા પશુ વેશ્યા કુમારી પોતાનો દેહ ઇત્યાદિક સર્વેમાંથી પણ ગુણ લીધા એવી રીતે સંતમાં જેને ગુણ ગ્રહણ કર્યાનો સ્વભાવ હોય તેનો જ સત્સંગમાં દ્રઢ પાયો થાય છે. અને જેને સંતમાં ગુણ લીધાનો સ્વભાવ ન હોય તે સત્સંગમાં રહ્યો છે તો પણ એનો દ્રઢ પાયો નથી. પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, સંત તથા શાસ્ત્ર તથા પોતાનો વિચાર એ ત્રણેય હોય ત્યારે અતિશય ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય કે એ બેમાંથી એક એવાનું હોય તો પણ જીતાય? અને જો એમ કહેશો જે એ ત્રણેય વાના ભેળા હોય તો જીતાય, ત્યારે સંત પાસેથી કેવી યુક્તિ શીખવી અને શાસ્ત્રમાંથી શી યુક્તિ શીખવી અને પોતાને વિચારે કરીને શી યુક્તિ શીખવી તે કહો? ત્યારે એનો ઉત્તર પણ પરમહંસથી થયો નહીં ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, શાસ્ત્રે કરીને તો ભગવાન તથા સંત તેનું મહાત્મ્ય સમજવું અને સંતથી એમ શીખવું છે, જે રીતે સંત ઇન્દ્રિયોને જીત્યાની યુક્તિ બતાવે છે આવી રીતે નેત્રની દૃષ્ટિ નાસિકા ઉપર રાખવી તથા ગ્રામ્ય વાર્તા ન સાંભળવી ઇત્યાદિ જે યુક્તિ તે સંતથી શીખવી અને તે સંતે શીખવી જે યુક્તિ તેને પોતાને વિચારે કરીને પોતાના કલ્યાણને અર્થે સવળી સમજીને માનવી ને તેમ વર્તવા લાગવું, એમ ત્રણેય વાનાએ કરીને ઇન્દ્રિયો અંતઃકરણ જીતાય છે. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, ઇન્દ્રિયોને જીતે અંતઃકરણ જીતાય છે કે અંતઃકરણને જીતે ઇન્દ્રિયો જીતાય છે? પછી એ પ્રશ્નનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, બાહ્ય ઇન્દ્રિયોને દેહ દમને કરીને જીતે અને દેહ દમને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાણી હોય તો પણ 5 વર્તમાનના નિયમમાં દ્રઢ થઈને રહેતો હોય તો બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને અંતઃકરણ જીતાય, પણ એકલે અંતઃકરણને જીતવે કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય નહીં અને બાહ્ય ઇન્દ્રિયોને જીતવે કરીને તો અંતઃકરણ જીતાય છે. કેમ જે જો બાહ્ય ઇન્દ્રિયોને જીતે ને વિષયમાં પ્રવર્તવા દે નહીં ત્યારે અંતઃકરણ માયલી કોરેથી નિરાશ થઈ જાય છે જે આ દેહે કરીને આ વાત બનવાની નથી. અને તે પછી વળી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, બાહ્ય ઇન્દ્રિયો શાણે કરીને જીતાય ને અંતઃકરણ શાણે કરીને જીતાય? પછી એનો ઉત્તર પણ પરમહંસને ન આવડ્યો ત્યારે શ્રીજી મહારાજે કર્યો છે, ધર્મશાસ્ત્રમાં કયા છે જે ત્યાગીના નિયમ તેને રાખે તથા આહારને નિયમમાં રાખે તથા તપ્ત કૃચ્છ ચાંદ્રાયણાદિક વ્રત કરે તથા જાણી જાણીને તાડ તડકો ભૂખ તરસ તેનું સહન કરે અને ભગવાનના કથા કીર્તન વાર્તા કરે તથા ભજન સ્મરણમાં બેસે તથા આસન જીતે ઇત્યાદિ સાધને કરીને બાહ્ય ઇન્દ્રિયો જીતાય છે અને ભગવાનના મહાત્મ્યનો વિચાર ને ભગવાનનું ધ્યાન તથા આત્મનિષ્ઠા એટલે કરીને અંતઃકરણ જીતાય છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે લોયાનું 5મું જે તે થયું.
સ્વામીની વાતો પ્રકરણ 5 મહિમા અને કૃતાર્થપણું.
વાત 236. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે આપણામાં કેટલાકને બ્રાહ્મણની ક્રિયા હોય, સોનીની વાણિયાની કણબીની કોળીની ક્ષત્રિની એવી જુદી જુદી ક્રિયાઓ હોય, તે ક્રિયા સામું જોઈએ તો મોક્ષ થાય જ નહીં, માટે તે ક્રિયા સામું જોવું નહીં, ભગવાન સામું જોવું. ભગવાનની આગળ ક્રિયાનો શો ભાર છે ને વાસનાનો શો ભાર છે? માટે હરિભક્તમાં તથા સાધુમાં રજોગુણી તમોગુણી ને સત્વગુણી ક્રિયાયુ હોય તે જોઈને અવગુણ લેવો નહીં. જેને ભગવાનનો આશરો દ્રઢ થયો છે તે તો ગુણાતીત થઈ રહ્યો છે, ને રજોગુણી તમોગુણી ને સત્વગુણી એ ત્રણ પ્રકારના જીવને ભગવાનનો સંબંધ થાય તો ગુણાતીત થઈ જાય છે. વાત 237. સ્વામિનારાયણ રે સ્વામી એ વાત કરી જે આ સમયમાં આપણો અવતાર થયો છે તે મોટા ભાગ્ય છે. 100 વર્ષ પહેલા કે 100 વર્ષ પછી જન્મ થયો હોત ને ગમે તો સમાધિ થાત તો પણ એમાં શું ઉઘડ્યું. આ વાતુ ને આવો જોગ તેની બરાબર થાય નહીં. હાલ તો ધર્મ અર્થ કામને પડ્યા મૂકીને કેવળ મોક્ષ જ રાખ્યો છે. તેમાં જેને ગુણ નહીં આવે ને અવગુણ આવશે તેને અસુર જાણો. ને હાલની ક્રિયા એકે અવગુણ આવે એવી નથી, સેજે જ ગુણ આવે એવી ક્રિયા છે. વાત 238. સ્વામિનારાયણ અરે સ્વામી એ વાત કરી જે ગડબડ ગોટાવાળે એવો સાધુ હોય તેનું એટલું તો મહાત્મા સમજવું જે એના દર્શન કર્યાથી પાપ બળી જાય. વાત 239. સ્વામિનારાયણ અરે સ્વામી એ વાત કરી જે ભગવાનને આ સાધુ તો 2 ઘડીમાં કલ્યાણ કરે એવા દયાળુ છે પણ તેની આપણને ખબર પડે નહીં, માટે સંગ અને રૂચિ સારી રાખવી ને સંગ ન ઓળખી શકાય તો વિશ્વાસ રાખવો ને કથા કીર્તન કરીને આવરદા પૂરો કરી દેવો. વાત 240. સ્વામિનારાયણ રે સ્વામી એ વાત કરી જે મહારાજે ખરડામાં અનિર્દેશથી લિખાવી કર્યું છે કે અનિર્દેશ તે અક્ષરધામને સમજવું ને નિર્દેશ તે મહાપુરુષને સમજવા ને મહાપુરુષને અનિર્દેશ સમજવા ને પ્રધાન પુરુષને નિર્દેશ સમજવા તે પ્રમાણે તારતમ્યપણું સમજવું. વાત 241. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે આજનો એકડમલ કરીને કાઢી મૂકેલો જગતનો ગુરુ છે ને સ્વરૂપાનંદ સ્વામીને મહારાજ કહે જે આજના સત્સંગીનું કલ્યાણ તો પૂર્વે અવતાર થયા તેના જેવું થાય છે. વાત 242. સ્વામિનારાયણ અરે સ્વામીએ વાત કરી જે દસે દિશામાં ઘોડો ફેરવીને યજ્ઞ આદરીએ ને કોઈ ઘોડાને બાંધે તો વિઘ્ન થાય ને યજ્ઞ થાય નહીં ને તેનું ફળ મળે નહીં, માટે પોતાના ઘરના ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી ફળ લઈ લેવું ને ફળ તો યજ્ઞમાં જ છે ને ઘોડો ફેરવ્યાથી તો કીર્તિ વધે એવું છે ને ઘોડો તો સ્વરૂપાનંદ સ્વામી જેવા સમર્થનો બંધાય નહીં ને પરમ ચૈતન્યાનંદ સ્વામીનો ધર્મપુરમાં ઘોડો બંધાણો તે મુક્તાન સ્વામીએ છોડાવ્યો ને પરમહંસાનંદ સ્વામીનો ઘોડો ગાયોમાં બંધાણો અને ભગવાનના સમીપને પામે તથા ભગવાનનો દીકરો હોય તો પણ 64 લક્ષણ આવવા બાકી રહે, માટે ફળિયામાં ઘોડો ફેરવીને યજ્ઞ પૂરો કરી લેવો. વાત 243. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે વાસના તો એમ ટળે જે આપણા સત્સંગના બધાય મોટેરા સાધુ ભેગા હોય ને શ્વેતદ્વીપ જેવું ધામ હોય ને બ્રહ્માના કલ્પ જેવડી આવરદા હોય તો બધાય પાસેથી એક એક 2-2 લક્ષણ શીખાય, નહીં તો એ બધાય સાધુના લક્ષણ એકમાં હોય તેનો સંગ કરીએ તો વાસના ટળી જાય. વાત 244. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે આજ્ઞા લોપાય તો પ્રાર્થના કરીએ છૂટકો થાય, પણ ઉપાસનાનો ભંગ થવા દેવો નહીં. તે આજ્ઞાનું આકરું પ્રકરણ હોય ને કેસે જે ગિરનાર સોસરા નીકળી જાઓ તો એ આજ્ઞા પડે એવી નથી, પણ આજ્ઞા માનીને ગિરનારને જઈને માથું અડાડવું, પછી માર્ગ થાય તો સોસરું નીકળવું, નીકર માથું અડાડી બેસી રહેવું એટલે ભગવાન રાજી થાય. વાત 245. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે પોતાની વાત કરી જે મને રૂપિયાના તથા કોરીના આનાની ખબર નથી તથા પ્રથમ 1 કડિયાને ઘી જોખી આપ્યું, તે શેરને બદલે 2 શેર જોખી આપ્યું તથા કોઠારને તાળું વાસ્યું તે સાંકળ દીધા વિના નકુચાને તાળું વાસ્યું, એમ અમને કોઈ વાતની તથા વ્યવહારની ખબર નહોતી, એમ મનુષ્ય ચરિત્રની વાત કરી. વાત 246. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે ઇન્દ્રિયો તથા મન સત્સંગી થાય એવી આશા રાખવી નહીં, તે તો થાય જ નહીં, તે તો સાત્વિક સેવ્યાથી પટ્ટો રમતા શીખવાડે, તેથી જીતાય તથા નિયમે કરીને પિંડીકરણ પણ થાય, એટલે ઇન્દ્રિયોનું બળ ચાલે નહીં, ને તેને જીત્યાના ત્રણ ઉપાય છે. મુક્તાન સ્વામી જેવા હોય તે શબ્દ સાંભળે તો આકાશનું કારણ સમજે એમ જ્ઞાને કરીને જુદા પડે, તથા ગોવિંદરામ જેવા આ ઉપસમે કરીને જુદા પડે, ને મયારામ ભટ્ટ જેવા હોય તે ક્રિયામાં દોષ ધ્યાને કરીને જુદા પડે, એમ તે બધા સાંખ્ય વિચારે કરીને નિયમમાં આવે છે. વાત 247. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે
સાચા સંત તણા જયંધાણ રે, તેને જોવા જીવડીએ જેન મળે માનુ કલ્યાણ રે, તેને જોવા ઘડી ઘડીએ.
વાત 248. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કળિયુગમાં તપ થાય તેવા દેહ નહીં, માટે તપ કરવાનું લખ્યું નથી. કલૌ કીર્તના, કીર્તન કર્યથી પાપ બળે, ને હાલતા ચાલતા સ્વામિનારાયણનું ભજન કર્યથી પાપ બળી જાય છે. વાત 249. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે સત્સંગ કરે તેને માથેથી કાળ કર્મ ને માયાની બીક ટળી ગઈ, તેના રક્ષક ભગવાન થયા. જેમ રૈયતને કોઈ દુઃખ દે તો રાજા વઢવા જાય, તેમ જે વેદ પાળે તેને જમ લઈ જાય નહીં, ને લઈ જાય તો પગે લાગીને પાછો મોકલે, ને બીજાને તો અહીંથી જ મારવા માંડે, ને યથાર્થ વેદ પાળે તો ભગવાનના ધામમાં જાય, એટલું તો વેદમાં બળ છે. ને અજામેળ મહાપાપી હતો, ને તેને સાધુનું દર્શન થયું એટલામાં જમના હાથથી મુકાણું, ને મોટા સાધુ હોય તેના ભેળા તો ભગવાન રહે છે, તેને વેગળા મેલતા નથી. ને લોકને જીવાડવા સારું વરસાદ કર્યો છે, નિકર વરસાદ ક્યાં છે? વાત 250. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે વિષયનો પરાભવ તો એક પુરુષોત્તમ, ને તેના એકાંતિક સાધુ એ બેને જ ન થાય, ને તે વિના બીજો કોઈ વિષયથી નિર્લેપ રહે જ નહીં, માટે વિષયથી છેટે જ રહેવું, ને ભગવાનનો પક્ષ રાખવો, ને દેહને તો પોતાનું રૂપ માનવું જ નહીં, ને દેહને માને તેમાં બધા દુઃખ રહ્યા છે, ને દેહને ન માને તેમાં દુઃખ જ નથી. વાત 251. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે ઉદ્યમ તથા ક્રિયા કરીએ અકલ્યાણ થતું નથી, તે તો કરવું, પણ પાપીનો સંગ ન કરવો. મુવાકુ જીવતા કરે અસમાન ચડી જાવે, અન્ન ન ખાવે પણ માયા કે ગુલામ હે. વાત 252. સ્વામિનારાયણ રે. સ્વામીએ વાત કરી જે મહારાજ હતા તે દિવસે જેવા છે તેવા ન ઓળખાણ, તથા રઘુવીરજી મહારાજ તથા મોટા મોટા સાધુ હતા તે દિવસે જેવા છે તેવા ઓળખાણા નહીં, પછવાડેથી વખાણ થાય છે. હાલ પણ જેમ છે તેમ સાધુ ઓળખાતા નથી. નારાયણ ભક્તે પૂછ્યું જે ભગવાન જેમ છે તેમ કેમ ઓળખાતા નથી, ત્યારે બોલ્યા જે જેમ છે તેમ ઓળખાવે તો સમાસ ન થાય, ઉલટો અસમાસ થાય, ને મહારાજે જેમ છે તેમ વાતો કરી તેથી સૌ માણસ વર્તમાનમાંથી પડી ગયા. પછી મહારાજે કેટલાક વચનામ્રત કાઢી નાખ્યા, ને કહે જે એકે વચનામ્રત રાખવું નથી. પછી નિત્યાનંદ સ્વામીએ પ્રાર્થના કરીને કહ્યું જે ધર્મામૃતમાં તથા શાસ્ત્રમાં મળતું આવે એમ શોધીને લખીશું, ત્યારે આટલા રહેવા દીધા. માટે જેમ છે તેમ સમજાવે તો સમાસ ન થાય, માટે એમ સમજવું જે મહારાજે કર્યું છે તે આપણું સારું થાય એમ જ કર્યું છે, નિકર બીજાના જેવું આપણું થઈ જાય તેમાં ને આમાં ફેર રહે નહીં.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 11. ખપ સહનશીલતા. શ્રીહરિએ મુક્ત મુનિને કહેલી વાત તેમણે કરતા કહ્યું, મહારાજ ડભાણમાં કહે મોક્ષના ખપ વિનાના મનુષ્ય પશુ સમાન છે, ને અપાર ક્લેશ સહે છે. ભગવાન વિનાનું જ્યાં સુધી તાન છે ત્યાં સુધી હેરાન થાય છે, પણ અજ્ઞાનથી અંધ થયેલાઓને જાણવા છતાં ત્રાસ થતો નથી. ભગવાનના સાચા સંત જીવ માત્રનું હિત કરવા, તેમને ભગવાનનું જ્ઞાન અને તાન થાય એવી વાત કરે છે. બ્રહ્મા સમાન બુદ્ધિશાળી હોય પણ હરિના સુખ જેવું સુખ બીજે મનાય અને હરિના તાનમાં ન રહે તો તે પશુથી પણ તુચ્છ છે. પછી ભલે તેણે જ્ઞાન, વિદ્યા અને સન્માન મેળવ્યું હોય, આખા બ્રહ્માંડને સોનાનું બનાવતો હોય અને બ્રહ્માંડમાં બધાને પકવાન જમાડતો હોય, પણ ભગવાનના તાન વિના જન્મ મરણથી છૂટતો નથી. વસ્તાણા ગામે શ્રીહરિએ પદાતિને વાત કરતા કહ્યું, ભજન, સ્મરણ, માળા, પૂજન, વંદન, દુઃખી સંતની સેવા કરવી, કીર્તન કંઠે કરવા, પ્રાકૃત ગ્રંથ વાંચવા, રસોઈ કરવી ઇત્યાદિક પ્રમાદિથી બને નહીં. પ્રમાદિનું કોઈ પણ કામ ક્લેશ વિનાનું હોય નહીં. પ્રમાદિ અને આળસુ હોય તે નામ માત્રનો મનુષ્ય છે. સર્પ, સિંહ કે અગ્નિનો ભય આવે કે સરકારના સિપાહી વેઠ માટે પકડે ત્યારે આળસ અને પ્રમાદ ભાગી જાય છે. ભાંડ ભવાઈમાં તથા વિવાહમાં આળસ પ્રમાદ રહેતા નથી, કારણ કે તેમાં ભાવ છે. ગઢપુરમાં શ્રીહરિ સંતોને કહે, ખપ વિનાના હોય તે જતન કરવા છતાં ચાલ્યા જાય છે અને ખપવાળા અપાર દુઃખ પડે તો પણ ટકે છે. અમે હવે અધિક સુખ દેવાનો સંકલ્પ કર્યો છે, તેથી ખપ હોય તેટલા સંતો રહે. શ્રીહરિએ પત્રમાં એક વાત લખાવી કે સત્સંગ અને ભગવાન તથા મોક્ષ માટે જેટલો ખપ હોય તેટલું જગતમાં અપમાન સહન કરી શકાય છે. અપમાન અને કષ્ટને જે ભગવાન માટે સહન કરે છે તેના પર ભગવાન પ્રસન્ન થાય છે. શ્રીહરિએ પત્રમાં જણાવ્યું, ગાફલને દેખીને કળીનું જોર પ્રવર્તે છે. સત્સંગી બાઈ ભાઈએ પોતાના ગમે તેવા સંબંધી સાથે પણ એકાંતમાં બેસવું, ઉઠવું તથા ચાલવું નહીં, તથા ગાફલપણું રાખવું નહીં. ગાફલપણું રાખે તેને સત્સંગ બહાર કરવો. અને હરિજનબાઈ પુરુષ સાથે છાની પ્રીત અને પ્રસંગ રાખે તો તેનો પણ તરત ત્યાગ કરવો. જેને મોક્ષનો ખપ હોય તે નિયમમાં વર્તે છે. નિયમ વગરની વાત બધી દૈવત વિનાની જાણવી. જે બાઈ ભાઈ હરિજન નિયમમાં યથાર્થ વર્તશે એને અમે અંત સમયે નિશ્ચય વિમાન લઈને તેડવા આવીશું અને અવિચલ સુખ આપીશું. શ્રીહરિએ હરિજનો પ્રત્યે પત્રમાં લખાવ્યું કે મિથ્યા સુખને માટે લોકો અગણિત દુઃખ સહન કરે છે. તેટલું દુઃખ ભગવાનના સાચા સુખ માટે સહન કરતા નથી. સહન કર્યા વિના સુખ મળતું નથી. અલ્પ વાત પણ ઉદ્યમ કર્યા વિના સિદ્ધ થતી નથી. જો મોક્ષનું ફળ લેવું હોય તો પ્રથમ સુખનો ત્યાગ કરવો પડે. શ્રીહરિએ હરિજનોને પત્રમાં વાત લખતા કહ્યું, દુઃખ સહન કર્યા વગર સુખ મળતું નથી. મોક્ષને માટે પ્રથમ સુખનો ત્યાગ કરે ત્યારે તેને અવિચલ સુખ મળે છે. ઉદ્યમ વગર અલ્પ વાત પણ સિદ્ધ થતી નથી. મોક્ષને માર્ગે ચલાય તેટલું જ મનુષ્ય દેહનું ફળ છે. બુદ્ધિમાન થઈને મોક્ષને માર્ગે ન ચાલે તો તે ગમે તેવો બીજી વાતે કુશળ હોય છતાં મનુષ્ય તન ન પામ્યા બરાબર છે. બુદ્ધિનું ખરું ફળ અવિચળ સુખ સિદ્ધ કરવું એટલું જ છે. બીજા ઉદ્યમ કાંઈ પણ અર્થમાં આવતા નથી. શ્રીહરિએ પત્રમાં કહ્યું, વિશ્વરૂપ વચન જે સહન કરે તે પણ મૂર્તિમાન અમૃત છે. સમર્થ થઈને સહન કરવું તે બહુ જ કઠણ છે. તેવા પુરુષો જગતને ધારી રહ્યા છે.
પ્રગટ ગુરુ હરિહરિપ્રસાદ સ્વામી મહારાજની જય.
તારીખ 26/2/1982 મંગલ પ્રવચન ઉકાઈ પરમ પૂજ્ય સ્વામી શ્રી.
જયારે હું ગીતા વાંચતો ત્યારે એનો વિભૂતિ યોગ મને ખૂબ ગમતો. પ્રભુએ પોતાની સુપ્રીમસીનું ખૂબ વર્ણન કર્યું છે. પવનની ચેતનતા હું ઇન્દ્રની વરસાદ વરસાવાની તાકાત હું જઠરનો અગ્નિ હું સરસ્વતીની વિદ્યા હું શિવજીની સંહાર લીલા હું બ્રહ્માનું પોષક તત્વ હું સર્જન તત્વ હું વિષ્ણુનું પોષણ તત્વ હું બૃહસ્પતિની શક્તિ હું જે કાંઈ જળ અને ચિંતનમાં દેખાય છે એ હું છું પ્રભુએ પોતાનું એક વર્ણન કર્યું છે વર્ષો પહેલા મેં એક શોધ ખૂબ વિચાર ને લઈને કે માનવી ધ્યાન કેમ કરી શકતો હશે માનવી ચિંતામાં શા માટે માનવી દુખ્યો કેમ રહે તો બે વસ્તુ છે એને બે જ વસ્તુ મળે છે અથવા એક વસ્તુ કહે છે કર્તૃત્વ કરોડો વસ્તી ઇન્દ્રિયો અને અંતકંથી કરેલો વ્યવહાર કરતા બનાવની ભાવના હું ખાઉં છું ખાધું એ વૃત્તિ રસરૂપ થઈ ગઈ મેં સાંભળ્યું વૃત્તિ રસરૂપ થઈ ગઈ હું બોલ્યો વૃત્તિ રસરૂપ થઈ ગઈ ખાનાર ગોપ છે ભૂલનાર ગોપ છે સાંભળનાર ગોપ છે દસે ઇન્દ્રિયને ચારે અંતર્ગને કે વ્યવહાર કરનાર ગોપ છે આ તો જળ છે આત્મા નીકળી ગયો એટલે જ્યાં સામને બધું મળતું એટલે બે પાસ મળે છે ભવિષ્ય તો જોયું નથી વર્તમાનના પાસ મળે છે કર્તૃત્વના બીજા પાસ મળે છે ભૂતકાળના એવું કોઈ સ્વપ્ન આવે કે જે તમે જોયું ના હોય તમે વિચાર્યું ના હોય પણ એ ભૂતકાળનો તમારો જ વેપાર છે કર્તૃત્વના ભાવે કહીને અત્યારે બી સ્વપ્ન આવે વર્તમાનનો વેપાર છે ભૂત અને વર્તમાન બંનેમાં જે કંઈ કર્યું છે કરીએ છીએ થયું છે થાય છે બધું જ પ્રભુચરને સાંપીને નિરાશ થઈને એને સંભાળવા પ્રયત્ન કરીએ તો ધ્યાન સહજ રહે હું ભજન કરવા બેઠો પ્રેક્ટિસ તો પાડવી પડે ભજનો બે વસ્તુ આવવાની છે પૂર્વજન્મનું આ જન્મનું હવે પછી નથી કર્યું કાલે શું કરવાની ક્યાંથી આવવાનું છે એટલે માનવી કોઈ કરતા હરતા પરાની ભાવના પોતા ઉપર લઈ લેશે હું કરી રહ્યો છું એ ભાવના ભાવનાથી જ એ મંડ્યો છે એ જેના માટે જગતમાં ભયંકરનો ભયંકર પાપ છે
આત્મીય યુવા મહોત્સવની જય જય જય